आप समस्त वैष्णव भक्तों नु भागवत कथा नी अंदर हृदय पूर्वक हार्दिक स्वागत छे। भगवद गीता मा शरीर अने आत्मा नु अंतर भगवान श्री कृष्ण अर्जुन ने देखाड़े छे। अर्जुन शरीर ना संबंध एना मा आसक्त थई गयो हतो। जारे युद्ध भूमि मा बन्ने सेनानी वच्चे रथ लाव्यो अने भगवाने विचार कर्यो के हवे मारे धर्म नी स्थापना करवी छे, संसार ना जीवने ज्ञान तो देवू पड़े ने। एटले भगवाने भगवद गीता नो उपदेश आप्यो अर्जुन ने माध्यम बनावी। अर्जुन ने वाछरडू बनाव्यु अने गीता एने गाय, गीता गाय छे अने अर्जुन ने वाछरडू बनाव्यु अने गोपाल नंदन दुग्धस्य अने स्वयं द्वारिका दीशे एने दोई दुग्धस्य। थन मा दूध कोणे लाव्यु? गाय नु वाछरडू जे छे ने एने अर्जुने अर्जुने प्रेरणा जिज्ञासा करी के तमे मने शरीर नो संबंध शू छे ने आत्मा नो संबंध शू छे। त्यारे भगवान अर्जुन ने कहे छे के शरीर नो संबंध मात्र 2-5 घड़ी नो छे, जाजो नथी। जेवी रीते आपणी सामे तमे जुओ के वरसाद नी सीजन मा केवा देड़काओ थाय, पण थोड़ा समय माटे रहे छे, नाश थई जाय। आपणे घर मां कीड़ीओ आवे, काळी कीड़ीओ, लाल कीड़ीओ, अने ए लोकोनुं जीवन केटलुं 2 मिनिटनुं 15 सेकंडमां भणी रहे आखो भणતરીઓને જે ભણવાનું હોય, પોણા મિનિટમાં લગ્ન થઈ જાય, સંતાન થઈ જાય, 1 મિનિટમાં ઘરડા થઈ જાય અને 1.5 મિનિટમાં મરી જાય। આપણને કેવું લાગે? આ લોકોનું જીવન જુઓ, 1.5 મિનિટનું જીવન પણ સાકરનો એટલો મોટો દાણો લઈને જાય, આટો ને સાકરના દાણા, આપણને હસું ન આવે? જીભું થોડું અને એનું પેટ કેવું? કીડીબાઈનું પેટ કેવું? એકદમ। પણ સાકરનો દાણો મનુષ્ય એના જેવો છે, પેટ આટલું, 2 રોટલી જ ખાય, વધારે ખાતો નથી। મનુષ્ય 2 રોટલી જ ખાય, પણ કમાવાનું ડગલો। ઈચ્છા દિવસે ને દિવસે વધતી જાય, લાલસા વધે છે અને રોગ વધે શરીરમાં। તૃષ્ણા અંદરની જે બળતર છે ને ચાલુ ચાલુ હોય, પણ જે જાણી જાય કે આ જગત નશ્વર છે અને ગમે જેટલું ધન કમાવો કે ગમે જેટલા સંબંધ તમે બનાવો, આ બેન મારાથી વાત નથી કરતા, આ ભાઈ મારાથી વાત નથી કરતા। જીવનમાં મેં એક સૂત્ર ભણેલું, નાનો હતો, હજી સુધી મને યાદ છે। આખા ભારતની જનતા, આખા ભારતની જનતા 125 કરોડ છે, 125 કરોડ આખા ભારતની જનતા છે, એમાં એક નહીં બોલે ને તો 124 કરોડ અને 99,99,999 તો બોલશે ને। પણ આપણું માઇન્ડ ક્યાં છે? ઓલા તો ભલે બોલાય, પણ આ કેમ નથી બોલતા મારી સાથે? એટલે આપણે એને મનાવવા માટે ગમે તે કરવા તૈયાર છીએ। જીવનમાં આ સૂત્ર યાદ રાખવું જોઈએ કે તમે ભગવાનને પ્રસન્ન કરી લીધા ને તો દુનિયાના બધા લોકોને પ્રસન્ન કરી લીધા છે। આ દુનિયામાં કેટલા લોકોને તમે પ્રસન્ન કરશો? આ દુનિયા તો લોભી, પાખંડી, લાલચી છે, સ્વાર્થ। ભજનમાં ગાય છે કે સ્વાર્થનો પ્રેમ સૌ ઉપલો બતાવશે। આ જગતમાં આ જગત નો આવો સ્વભાવ છે, પણ ભગવાન ઉપર નો સ્વાર્થ નથી બતાડતા. ભગવાન સાચો પ્રેમ કરે છે તો એ રીતે આપણે પણ સાચો પ્રેમ કરવો પડે. આપણે કોકના લગ્નમાં જઈએ છીએ, કોકે 11 રૂપિયા ટકો આપ્યો હોય તો પછી આપણે નથી આપતા? 5 વર્ષ પછી 11 રૂપિયા આપીએ છીએ કે નથી આપતા? કે પછી આપણો વ્યવહાર એટલે વ્યવહાર પરફેક્ટ, ચોપડામાં લખેલું જ હોય કે ફલાણા ભાઈ પટેલ નો દીકરો 5 વર્ષ પહેલા 11 રૂપિયા આપ્યા હતા, કે ભાઈ પવાલી આપી હતી, યાદ રાખે બધું. તો આપણે સામે એટલું વળતરમાં નથી આપતા. 11 રૂપિયા આપ્યા તો ઈ જોવે નહીં કે 11 5 વર્ષ પહેલાના છે. બેંકમાં મૂકે તો 22 રૂપિયા થાય, બેંકમાં મૂકે 11 રૂપિયા તો 22 રૂપિયા થાય, પણ ઈ એનું ગણિત એવું હોય કે 11 રૂપિયા ટકો આપ્યો તો બુદ્ધિ તો જુઓ, એટલે 11 રૂપિયા પાછો આપી દે વળત, એટલે 11 રૂપિયામાં પવાલી આપી દે, એટલે પવાલી આપી દે, જે પણ વસ્તુ હોય. તો આ જગતમાં પણ આપણે વ્યવહાર સરખો કરીએ છીએ તો ભગવાન આપણી સાથે કેટલો સુંદર વ્યવહાર કર્યો છે, એના બદલામાં આપણે 11 રૂપિયાને બદલે 11 રૂપિયા આપીએ છીએ. એક જોવામાં જઈએ તો અહીંયાના સંસારના લોકોને 11 ના જગ્યાએ 51 આપીએ, 101 આપીએ, 501 આપીએ છે. હવે તો કઈ એવું નથી, તો ખાલી ગણિત તમને સમજાવું છું. તોય સંસારના જીવોનું મોઢું બગડેલું ને, આ જુઓ તો મારી નડે ચીવી હાડી લીધી છે. સારું કહેવાય તને આપી છે, ભગવાનને કાંઈ નથી આપતા તોય ભગવાન ક્યારે કીધું? આ જોત હાવ ગાભા જેવી આવી હાડી અલાય હાવ, અને આખા ગામને સંભળાવે કે જો અમારા ઘરમાં આવા સડેલા માણસો રહેશે, પોતાની પોતાની અલકી, અમારા આદમી આવો, અમારી વહુ આવી, તો કોની અલકી થાય? બાજુવાળાની થાય કે તમારી થાય? બોલો, અમારી બાયડી આવી, અમારા આદમી આવો, અમારો છોકરો આવો, અમારી વહુ આવી, અને તમે હારા, અમે તો બહુ હારા. તો શરીર અને આત્માનો અંતર જાણો. શરીરનો શરીર તો માત્ર નશ્વર છે. આપણી સામે જેમ ઓલી કીડી 15 મિનિટમાં ભણતર ભણી લે, 1/2 મિનિટમાં લગ્ન થઈ જાય, 1 મિનિટમાં છોકરા સંતાન થઈ જાય, 1.5 મિનિટે હોસ્પિટલમાં પડી હોય. એના જેવું જીવન આપણને એમ થાય કે જો ને આ સાકરનો દાણો લઈને જાય છે, આપણને હસવું આવે કે એક ટબ નાખું એટલે એના માટે તો સુનામી લહેર થઈ ગઈ, ખાલી એક ચમચી રેડો તોય, એની સામે એક ચમચી તમે પાણી રેડો તોય તો ત્યાં ત્યાં એની સુનામી લહેર. તો આપણે ક્યારે વિચાર કરીએ છીએ કે આપણું જીવન કેવું ટૂંકું છે? ભગવાનના ધામમાં શાશ્વત જીવન છે, કે જીવ ક્યારે મરતો જ નથી. એક વખત ભગવાન કહે છે કે મારા ધામમાં જીવાત્મા આવી જાય, અહીંયા સંસારનો જે જીવ અંદર જે છે એને જે શરીર મળે છે ને, દિવ્ય શરીર મળે છે, અને એ દિવ્ય શરીર ક્યારે મરતું નથી. ભગવદ્ ગીતામાં 15મા અધ્યાયના 15મા શ્લોકમાં કહે છે ભગવાન, યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમઃ. ભગવાન કહે છે મારું ધામ કેવું છે, જીવાત્મા એક વાર ત્યાં આગળ આવી ગયો ને, પાછો આ જગતમાં આવતો ક્યારે નથી આવતો. એ દિવ્ય જગત છે, અને જ્યારે એને સાચી ઓળખાણ થશે, આ જગત બધું ભૂલી જશે ત્યારે જ ત્યાં જશે, ત્યાં સુધી જવાનો. પણ આપણે તો સંસાર આખો ભરેલો છે અંદર, સંસારની ઈચ્છાઓ, તૃષ્ણાઓ, લોભ. આપણે બધાને ખબર છે કે કોઈ વસ્તુ સાથે લઈને નથી જવાની, તો કેટલું ભેગું કરીએ છીએ રોજનું રોજ, અમારું મારું, વહુઓ દીકરાઓ જે પણ હોય ઘરમાં રહેતા હોય એ બધા આડે ધડ પૈસા વાપરે, આપણો જીવ બળી જાય, હાય હાય આટલું બધું દૂધ વાપરે, ચા થોડી ઓછી નાખવાની, ચા ભૂકી, બધી વસ્તુમાં. બોલો, ખબર છે કે આ શરીર નથી રહેવાનું, શરીર વિશે ચિંતા નથી, પણ ઓલા પૈસા વિશે ચિંતા છે, ધનની તૃષ્ણા. ધનમાં કેટલી આસક્તિ છે. ગમે જેવા તમે કરોડપતિ બની જાઓ, અરબપતિ બની જાઓ, ખરબપતિ બની જાઓ, કે પછી રોડ પર રહેતા હોય, કે રો હાઉસમાં રહેતા હોય, ઝૂંપડામાં રહેતા હોય, એ ઘઉંની રોટલી જ ખાશે. એવું નથી કે કરોડપતિ હોય એટલે ચાર પાંચ ડ્રેસ પહેરે, એવું હોય કરોડપતિ છે એટલે કે લાવ ઉપરા પર ચાર પાંચ દસ જોડી કપડા એક સાથે પહેરી દે, ઉલટાના દુખી થશે. કરોડપતિ હોય તો એક જોડી જ પહેરે છે, રોડપતિ હોય તો એક જોડી જ પહેરે. ફરક કેટલો છે? ઓલો રેમન્ડ નું પહેરે છે ને આ ચાલુ કંપનીનું. મૂળિયે ડ્રેસ કે કપડા કે પેન્ટ શર્ટ જે પહેરે છે ઓલો લી કંપનીનો પહેરતો હશે ને આ ચાલુ કંપનીનું જીન્સ પહેરતો હશે. બાકી બંને પેન્ટ કપડા તો એ જ છે. એવું નથી કે પેલો ચાર પાંચ પેન્ટ પહેરે છે જીન્સના, એવું છે નથી. કરોડપતિ હોય ના ના કે શર્ટ પહેરું, શર્ટ ની ઉપર બીજું શર્ટ, એના પર ત્રીજું શર્ટ, લાવ પંદર શર્ટ પહેરું, કારણ કે હું કોણ છું? કરોડપતિ. એટલે એ પ્રમાણે રહેવું જોઈએ ને. એવું નથી કે કરોડપતિ છે એટલે સો રોટલીઓ ખાય, કરોડપતિ એ બે રોટલી જ ખાય, ઉલટાનો રોડપતિ ચાર પાંચ ખાઈ જાય. કરોડપતિ ને ચિંતા પૈસા કમાવાની, એ બિચારો માંડ બે રોટલી ખાતો. રોડપતિ હોય એ પાંચ દસ ખાઈ જતો હોય છે, ભાગીને ખાઈ જાય રસાવાળું શાક નાખી. પેલો તો ચિંતામાં ચિંતામાં, હાય હાય આટલા પૈસા બાકી, અહીંયાથી લેવાના, આટલા અહીંયાથી લેવાના, ખાવાનું કેમ ભાવે. પિયુન ને કે તું ખાઈ જા, પિયુન ને કે મજા પડી ગયા તો, દસ તો ઘરેથી લાવ્યો તે ખાઈ ગયો, અને આની બે ચાર પડી છે એ ખાઈ જાઉં. જે નોકર, તો શરીર અને આત્માનો અંતર ભગવાન અર્જુનને કહે છે. શરીર કેવું છે કે નશ્વર છે, અને આત્મા હંમેશાની માટે અજ અમર છે. ન જાય તે મ્રિયતે વા કદાચિન, ન જાય તે મ્રિયતે વા કદાચિન, નાયમ ભૂતવા ભવિતા વાન ભૂય, અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો, ન હન્યતે હન્ય માને શરીરે. શરીર મરી જશે પણ આત્માને કોઈ વસ્તુ થતી નથી, આત્મા પલળતો નથી. આપણે રોજ પલાડીએ છીએ, શરીર પલળે છે, પણ આત્માને એ તો શાશ્વત છે, અમર છે, જે ક્યારે મરતો નથી. એને કોઈ મારી ન શકે, પલાડી ન શકે, સળગાવી ન શકે, કઈ વસ્તુ ન શકે. શરીર સળગી જાય પણ આત્માને કાંઈ નથી થતું. એને પલાડી ન શકાય, સૂકવી ન શકાય, કાપી ન શકાય, વેરી ન શકાય, કોઈ વસ્તુ નહીં. અછેદ્યો અયમ દાહ્યો અયમ ક્લેદ્યો અશોષ્ય એવ ચ નિત્ય સર્વગત સ્થાણુ ચલો અયમ સનાતન. આત્મા કેવો છે? સનાતન છે. અને આ શરીર કેટલાય ખોળિયા બદલી દીધા. તો અંદર શરીરની અંદર આત્મા છે, હૃદય અહીંયા છે. એવું નથી કે હૃદય પાંદડા જેવું છે તો દોરે લવરિયા. હૃદય અંદર છે, અને હૃદયની અંદર આ બાજુ આત્મા છે, અને આ બાજુ પરમાત્મા છે. પરમાત્માની સાઈઝ કેટલી છે? અંગૂઠાની સાઈઝ પ્રમાણે આ બાજુ પરમાત્મા છે. આ બધું વિજ્ઞાન તમને ઇતિહાસ ભૂગોળ ગણિતમાં નહીં મળે, વેદોમાં શાસ્ત્ર દ્વારા મળશે. આ બાજુ પરમાત્મા છે, આ બાજુ આત્મા છે. આત્મા કેવું છે? આ બાલનો આગળનો ભાગ લઈ લો, પોઈન્ટ. આ બાલ, એક બાલ લ્યો, એનો આગળનો ભાગ લ્યો, આગળનો પોઈન્ટ જ લેવાનો, અને એના 10,000 ટુકડા કરો, થાય એ આત્માની આપણી સાઈઝ છે. આત્મા અહીંયા છે, પરમાત્મા અહીંયા છે, અંગૂઠાની સાઈઝના. તો અમુક વિચાર કરે, મચ્છરના શરીરમાં કેમ જાતા હશે એટલા મોટા પરમાત્મા? જે જેનો અંગૂઠો હોય, મચ્છરનો અંગૂઠો હોય તો મચ્છરના અંગૂઠા પ્રમાણે ભગવાન થઈ જાય. બધું કરી શકે છે ભગવાન. કરતુમ અકર્તુમ સર્વથા સમર્થ. જે ઇમ્પોસિબલ વસ્તુ છે ને એને પણ પોસિબલ કરી દે એને ભગવાન કહેવાય, એને ભગવાન કહેવાય. આપણી બહુ આપણું કેવું ન કરતી હોય ને ભગવાન કરી દે ને એ ભગવાન કહેવાય. તો એ કરાવવું હોય તો ભગવાનની શરણમાં જવું પડે. તો પરમાત્મા અંગૂઠાની સાઈઝના છે, એ અહીંયા છે, અને આત્મા સૂક્ષ્મ છે. જેવી રીતે કાનના બુટિયા છે, સોનું, સોનાનું બિસ્કિટ, ગોલ્ડનું બિસ્કિટ તમે લઈ લો, એમાંથી એક ચૂરો લઈ લો ખાલી, ભલે વજનમાં ઓછું હશે પણ ક્વોલિટીમાં તો એ સોનું જ છે, ભલે નાનું છે પણ એ સોનું જ છે. એવી રીતે આત્મા અને પરમાત્મામાં કોઈ અંતર નથી. અંતર એટલો છે કે આત્મા અણુ છે અને પરમાત્મા વિભુ છે. ઘણા લોકો કે આત્મા એ જ પરમાત્મા. આત્મા અણુ છે, પરમાત્મા વિભુ છે, ક્વોલિટી બરોબર છે. જેવી રીતે બીજું ઉદાહરણ હું તમને આપું, તવી, બહુ મોટો તવો છે, ઢોસાનો તવો જોયો છે ને, આવડો મોટો ઢોસાનો તવો આવે, એ તવાને તમે સમુદ્રનું પાણી લ્યો અને આમ કરીને છટકોરા મારો તો કોણ મરી જશે? તવો મરી જશે કે પાણી? પાણી. એ તરત જ એની સત્તા ખોઈ દેશે. પણ એ જ ગરમ ગરમ તવો તમે સમુદ્રમાં નાખો, તવો ઠંડો પડી ગયો ને. એવી જ રીતે એ જ સમુદ્રનું પાણી હતું પણ એક જ ટીપું હતું, એ તવા ઉપર પડ્યું એટલે એની સત્તા ખોઈ નાખી. અને એ જ ગરમ ગરમ તવો સમુદ્રમાં નાખ્યો, તવો ઠંડો પડી ગયો પણ સમુદ્રને કાંઈ થયું. એવી જ રીતે આત્મા અણુ છે અને પરમાત્મા વિભુ છે. જે પરમાત્મા કરી શકે એ આત્મા ન કરી શકે. આત્મામાં એવી તાકાત નથી કે પરમાત્મા જેવા કાર્ય કરી શકે. એટલે આત્મા અને પરમાત્મા વચ્ચે અંતર જાણવો જોઈએ. આત્મા નિત્ય જ છે પણ આ શરીરમાં આવીને ફસાઈ ગયો છે, એને સુખ જોવે છે. આત્માને એ સુખ અંદર જ છે હૃદયમાં, પણ એની ઉપર કવર જામેલા છે, થર જામે ને, થર, વાસણ ધોવાના કાઢ્યા છે ને તાંબાના ઉપરથી. 5 વર્ષ સુધી જે લોટો માંજ્યો ન હોય એને કેટલો ઘસવો પડે, છાંચ ને પીતાંબરી ને તાર ને ઘસ ઘસ હાથ દુખી જાય તો એને દાઘા જાય નજર. હવે 5 વર્ષનો કાટ લાગ્યો છે તો એ પરસેવાથી રેપ જેથી એ હાથ પગ દુખવા માટે આયોડેક્સ લગાવવો પડે. 5 વર્ષનો કાટ ઉતારવો હોય તો એ ઉતરતો જન્મો જન્માંતરનો કાટ ઉતારવાનો છે. કેટલો કાટ લાગ્યો છે જોઈ લ્યો તમે. આ તો ખાલી અનુભવ કરો, અનુભવ કરો કે કેટલો કાટ જામ્યો હશે. અનાદિકાલ શાસ્ત્રમાં લખ્યું છે કૃષ્ણેર બહિર્મુખ, કૃષ્ણેર બહિર્મુખ એટલે કૃષ્ણથી ઈર્ષા કરીને, કૃષ્ણેર બહિર્મુખ જીવ ભોગ વાંછા કરે, સંસારના ભોગ ભોગવે છે જે પણ છે બધા. અતએવ માયા તારે દે સંસાર દુઃખ, એટલા માટે માયા આ જગતમાં બધા જીવોને દુઃખ આપે છે. દુઃખ આપે તારે સીધા થાય ને ત્યારે ભગવાન કે મારી શરણમાં આવે એટલે ભગવાન દુઃખ આપે છે. ભગવાને માયા શક્તિને કીધું છે બધાને દુઃખ આપો, કારણ કે દુઃખનો સંસાર જ છે, આ દુઃખ દેવા માટે જ બનાવ્યો છે. તમે જુઓ ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રિકમાં એક બાજુમાં ફ્રીજ છે ને આ બાજુમાં શું કહેવાય, નોન ખટાઈ શેકવાનું, ટોસ્ટ શેકવાનું, ઓવન, આ બાજુમાં ઓવન છે અને આ બાજુમાં ફ્રીજ છે, અને બંનેમાં ઇલેક્ટ્રિક વાયર એક જેવા જ છે, બંનેમાં એક જેવા ઇલેક્ટ્રિક વાયર છે. પણ ઓવનમાં ગરમ થાય છે, હાથ નાખો તો બળી જાય, અને ફ્રીજમાં હાથ નાખો તો એક જ વસ્તુ છે ને. એવી જ રીતે આ જગતની અંદર તમે રહેવા જશો ને તો તમને દુઃખ સિવાય બીજું કઈ મળવાનું, અને આધ્યાત્મિક જગતમાં તમે જશો ને તો સુખ સિવાય બીજું કઈ નહીં મળે, નિરંતર સુખ જ મળશે. અને અહીંયા જ્યાં સુધી તમે રહેશો કે ના ના મારે તો અહીંયા સારું છે તો રહે અને દુખી થા, વારે વારે ખોળિયા બદલ. આ ભૌતિક જગત, આ ભૌતિક બ્રહ્માંડ દુઃખ દેવા માટે જ બન્યું છે. જેવી રીતે મેં તમને એનું કીધું કે વાયર એક જ છે, બંનેમાં વાયર એક જ જાય છે, પણ એક ગરમ કરે છે જેમાં ટોસ ને જે બનાવવું બની જાય, અને એક વાયર ઠંડક આપે છે કે ફ્રીજમાં ઠંડુ આઈસ્ક્રીમ જે તમને સુખ આપે. આઈસ્ક્રીમ ખાવ તો સુખ આપે ને, બહુ સારી આઈસ્ક્રીમ બનાવી. એવી રીતે ભગવાનની બે શક્તિ છે. એક શક્તિ કઈ છે? બહિરંગા શક્તિ, અને એક શક્તિ અંતરંગા શક્તિ. ભગવાન દ્વારા જ બનેલી છે. જેમ જી બોર્ડમાંથી વાયર તો એક જ આવ્યો છે, પણ એક વાયર ઓવનમાં જાય છે અને એક વાયર ફ્રીજમાં જાય છે. તો ફ્રીજ વાળો વાયર ઠંડક આપે છે અને આ ઓવન વાળો વાયર ગરમી આપે છે. ઓવનમાં હાથ નાખો તો બળી જાય ને, ફ્રીજમાં હાથ નાખો તો સુખ મળે છે ને. એવી જ રીતે ભગવાન દ્વારા, એટલે જીવ બોર્ડમાંથી, ભગવાનને જીવ બોર્ડ સમજી લ્યો, અને એમાંથી બે શક્તિ નીકળી છે, બે વાયર, એક બહિરંગા અને એક અંતરંગા. બહિરંગા શક્તિ ઓવન છે અને અંતરંગા શક્તિ ફ્રીજની સમાન છે. તો ભગવાન કહે છે કે બહિરંગા શક્તિ એટલે ઓવનમાં હાથ નાખશો તો શું મળશે? હાથ બળી જશે, એટલે તમને દુઃખ મળશે. અને એ જ હાથ તમે ફ્રીજમાં નાખશો, એટલે કે અંતરંગા શક્તિમાં એ હાથ જશે, એટલે તમને શું મળશે? સુખ મળશે, ઠંડક મળશે. વાયર બંને એક જ છે, ભગવાનની બે શક્તિ છે, અંતરંગા અને બહિરંગા શક્તિ. પણ તમે બહિરંગા શક્તિ એટલે માયા શક્તિમાં જ્યાં સુધી રહેશો, આ આત્મા બહિરંગા શક્તિ માયા શક્તિમાં 84 ના ચક્કરમાં ફરશે, એટલે એને દુઃખ સિવાય, બળતરા સિવાય કઈ મળવાનું. અને એ જ આત્મા જ્યારે ભગવાનનું ભજન કરી અને ભગવાનની, ભગવાનના ધામમાં, અંતરંગા શક્તિમાં જ્યારે પહોંચી જશે ને, એટલે એને સુખ સિવાય કઈ નહીં મળે. ફરક આટલો જ છે. એટલે આત્મા અને પરમાત્મા એના વિશે સમજાવ્યું. તો હૃદયમાં, શરીરમાં આત્મા આ બાજુ છે, પરમાત્મા આ બાજુ છે. પરમાત્મા વિભુ છે, અંગૂઠાની સાઈઝમાં આપણા હૃદયમાં છે, શંખ ચક્ર ગદા પદ્મ. અને આત્મા સૂક્ષ્મ છે. આત્માની બહુ ઈચ્છા છે કે હું ભગવાનની પાસે જાઉં, પણ વચ્ચે માયા શક્તિ છે. આ ભગવાનની માયા નથી. છોકરો સત્સંગમાં તો આવું છે, ભગવાનની પાસે જવું છે, છોકરા વવો દૂધવાળા ઓલું જંબાનું દળવાનું, હા શરીરના વ્યવહાર કેટલા બધા છે. જુઓ હમણાં કદાચ ફોન આવે ને, અર્જન્ટમાં આવો તો એ આત્માનું કલ્યાણ છોડી દેશે અને શરીરનું કલ્યાણ પહેલું કરશે. ભગવાન કે કરો નો, તમારે સુખી થવું હોય તો તમારી માટે મેં બધા રસ્તા બતાવી દીધા. તમારે જે કરવું, રસ્તા બધા છે, કાચો રસ્તો છે, હાઈવે છે. જેવા રસ્તા તમે, જેવા રસ્તા પર જશો, એ હાઈવે પર જશો, જલ્દી પહોંચશો. કાચા રસ્તે જશો તો અંદર કાંટા લાગશે ટાયરમાં, તો ટાયર પંચર થઈ જશે, પછી એ ગાડી લઈને દોરીને જવું પડે ગાડી, પછી ઘરે ફોન કરવો પડે, શું કરું, કા વાંધો નહીં, કારીગર લેતા આવશે, તો તમે તાર આવી જાઓ. આવી દિશા થાય. એટલે હાઈવે ટુ હાઈવે આપણને જો મળ્યો હોય ને કે હવે મને સાચો માર્ગ મળી ગયો છે ભક્તિનો, તો હું આ માર્ગ ઉપર હવે અગ્રસર થાઉં, ચાલુ. બધું, બધી વસ્તુ તપાસી લેવાની છૂટ છે કે હું અંબેમાની શરણમાં જઈશ તો શું થશે, દુર્ગામાની શરણમાં જઈશ તો એનું શું ફળ છે, સધી શિગોદર એમની શરણમાં જઈશ તો શું ફળ છે, સમાજની સેવા કરીશ તો શું ફળ છે, મારા પરિવારની હું સેવા કરીશ તો કેટલું ફળ છે આત્મા માટે, અને ભગવાનની સેવા કરીશ તો કેટલું ફળ છે. બધું જ્યારે તમે તાજવામાં માપો ને, ત્યારે સૌથી મોટું ત્રાજવું ભારે છે ને ભગવાનની સેવામાં તમારું મન લાગશે, કે ના ના આ બધી જગ્યાએ નુકસાન જ છે. કારણ કે આવા તો મેં કેટલાય સગાવાલાની સેવા કરી, જેટલા શરીર મળ્યા એટલી સેવા કરી. અત્યારે આ શરીર મળ્યું છે એટલે આ સગાવાલા, સંબંધી, દીકરા, વહુઓ, જમાઈ જે મળ્યા એની સેવા ચાલુ છે, અને મરી જશે એટલે એને અંતિમ સંસ્કાર કરશે, 12 દાડે ભૂલી જશે, પછી કોઈ યાદ કરે છે? કઈ નહીં. એ તો બિચારા અમુક મોટા લોકો હોય, યાદ અપાવે ભાઈ હરાજ નાખો, ત્યારે ક્યાંક યાદ આવે. બોલ, એને ચિંતા જ નહીં, એને ખબર જ નહીં શું કરે. એટલે સાચો સંબંધ ભગવાન કહે છે કે મારી સાથે છે. અને અર્જુન મોહિત થઈ ગયો. અર્જુન તો યુદ્ધ કરવા ગયો કે મારે યુદ્ધ કરવું છે, ક્યાં છે બોલો. ભગવાન કે શાંતિ રાખ, શાંતિ રાખ, હજી તો મારે ગીતાનો ઉપદેશ આપવાનો છે. તું અત્યારથી યુદ્ધ કરવા જતો રહીશ તો આ કળિયુગના જીવો મારી પાસે કેવી રીતે આવશે? ભગવદ્ ગીતા તો હોય ત્યારે આવશે ને. એટલે કે તું શાંતિ રાખ. પછી ભગવાન કે કાંઈ વાંધો નહીં. અર્જુન કે બે સેનાઓની વચ્ચે રથ લાવો. કૃષ્ણ, બે સેનાની વચ્ચે રથ લાવો, મારે જોવું છે કે મારી સામે યુદ્ધ કરવા વાળા કોણ છે. ત્યારે બંને સેનાઓની વચ્ચે ભગવાન રથ લાવે છે, હાકીને ચાર ઘોડા વાળો રથ. અને રથ લાવ્યો છે અને બંને સેનાની વચ્ચે રથ ઉભો રહ્યો છે. અને ભગવાન આંગળી સિંધી સિંધીને કહે છે, જો દાદા, કાકા, તારા કાકાના છોકરા, તારા ગુરુ, આ મામાનો છોકરો, આ ફુવાનો છોકરો, બધું બતાવી દીધું. અને પાછળ જો તારા ભાઈઓ જે ભિખારી થઈ ગયા છે, આમ છે ને ઓલું છે, રાજ્ય કેટલું મોટું હતું પણ અત્યારે કઈ નથી. એટલે તારે હવે યુદ્ધ કરીને આ બધાને મારવાના છે, અને તું જીતી જઈશ એટલે તું અને તારા ભાઈઓ પાછળ જે છે ને એ બધા રાજા બની જશે, અને દાદા બધાને મારવાના છે, તારે તારા ગુરુને તારે મારવાના છે. અર્જુન વિચાર કરે છે, ગુરુને મરાય, આપણા દાદાને મરાય, અમારા સગા વાલા છે બધા, આને હું મારીને હું રાજપાટ કેવી રીતે ભોગવું. ભગવાન કે હવે લાઈનમાં આવી ગયો છે. મનમાં વિચાર કરે છે ભગવાન કે હવે બરોબર પોઈન્ટ ઉપર આવ્યો છે, બોલ તો હવે શું કરવાનું છે. ત્યારે ભગવાનને અર્જુન કહે છે, અર્જુન કહે છે કે મારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે. ક્લેબ્યમ માસ્મગમ પાર્થ નેત્રત્વ પ્રપદંતે શુદ્રમ હૃદય દુર્બલ્યમ. મારું હૃદય કેવું થઈ ગયું છે? દુર્બળ બની ગયું છે. અને દુર્બળ હૃદય અને દુર્બળ બુદ્ધિથી હું રાઈટ ડિસિઝન લઈ નથી શકતો કે મારા માટે હિતકારી કયું છે અને અહિતકારી. અને આવું જ્યારે કીધું ત્યારે ભગવાન કે તો હવે તારે શું કરવું છે. ત્યારે બીજા અધ્યાયના 7મા શ્લોકમાં કહે છે કે તમે મારા મિત્ર છો, સખા છો, પણ આજથી એ સખાનો સંબંધ હમણાં હું થોડી વાર માટે કટ કરું છું. તમે મારા ગુરુ છો, તમે મને ઉપદેશ આપો, સાચો માર્ગદર્શન આપો કે આવી પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ. અર્જુન કે છે બીજા અધ્યાયનો 7મો શ્લોક, કાર્પણ્ય દોષો કૃપણ અને દુર્બળતાના કારણે અપહત સ્વભાવ, હું મારો સ્વભાવ ખોઈ બેઠો છું, આ શરીરના સગાવાલા જ મને સારા લાગે છે. પ્રિચ્છામી ત્વામ ધર્મ સમૂઢ ચેતા, હું કેવો છું? મૂઢ છું, મૂર્ખ છું. પ્રિચ્છામી, હું તમને પૂછું છું, ત્વામ એટલે કે તમને, ધર્મ શું છે? ત્વામ ધર્મ સમૂઢ ચેતા, કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ પ્રિચ્છામી ત્વામ ધર્મ સમૂઢ ચેતા, યત શ્રેય, મારી માટે જે શ્રેયકર હોય ને એ તમે મને કહો. યત શ્રેય નિશ્ચિતામ બ્રુહી તન મે, મારા માટે જે શ્રેયકર હોય ને, હિતકર હોય ને, તન મે, તન એટલે કે તમે અને મે એટલે મને કયો. આવું જ્યારે કીધું એટલે ભગવાને ભગવદ્ ગીતાનો ઉપદેશ ચાલુ કર્યો. બીજા અધ્યાયના 11મા શ્લોકથી ભગવદ્ ગીતા ચાલુ થાય છે. પહેલા અધ્યાયમાં 47 શ્લોક છે, ટોટલ 18 અધ્યાયની ભગવદ્ ગીતા છે. પહેલા અધ્યાયમાં 47 શ્લોક છે અને બીજા અધ્યાયમાં ભગવાન હજી તો રમાડ જ છે, ભલે રમતો. 10 શ્લોક જ્યારે પૂરા કર્યા ત્યારે ભગવાને 11મા શ્લોકથી ચાલુ કર્યું. ત્યાં સુધી હું વાંચ નથી આવતો. 11મા શ્લોકથી ભગવાન સંજય ધૃતરાષ્ટ્ર મહારાજને કહે છે કે હવે ભગવાન કંઈક બોલે છે. શ્રી ભગવાન ઉવાચ, ભગવાન બોલ્યા બીજા અધ્યાયના 11મા શ્લોકથી. ત્યારે ભગવાન શરીર અને આત્મામાં શું અંતર છે એ ઉપદેશ આપે છે. બોલો. શરીર નશ્વર છે, આત્મા અમર છે. ટોટલી બીજો આખો અધ્યાય છે ને શરીર અને આત્માનું, સુખ અને દુઃખનું બતાવે છે. સુખ અને દુઃખ શરીર લે છે, આત્માને કઈ નથી. આત્મા તો અજ અમર છે, પણ આત્મામાં નિરંતર સુખ છે, અત્યારે પણ સુખ જ છે. પણ મનનો, બુદ્ધિનો, અહંકાર, કામ, ક્રોધ, લોભ આવા બધા આવરણો લાગેલા છે આત્મા ઉપર, એટલે આત્માને ભ્રમિત કરી નાખ્યો છે. આપણે આત્માને સુખી થવું છે, પણ આત્માને સુખી થવાનો, કલ્યાણ કરવાનો કોઈ રસ્તો ખબર કે કઈ વસ્તુથી આત્મા તૃપ્ત થાય? આત્મા ભગવાનની કથાથી તૃપ્ત થાય છે. જેટલી કથા આત્માને મળશે, જેટલું નામ, ભગવાનનું નામ રટન કરશે, એટલો એ આનંદ આત્માને મળશે, સુખ મળશે. બે ટાઈમ આપણે નથી, સવારે 5 કિલો અને સાંજે 5 કિલો, તો આત્માને કેટલા કિલો મળે છે, કેટલા ગ્રામ મળે છે એ તો કયો. કિલોની ક્યાં વાત કરો કે ના ના, હું રોજ 50 ગ્રામ 150 ગ્રામ આપું છું આત્માને આહાર. જેટલો આહાર આત્માને વધારે મળશે આ શરીરથી, નશ્વર શરીરથી, એટલો જલ્દીથી ભગવાનના ધામમાં જતો રહેશે. એ તો આવીને અહીંયા ભટકાણો છે, અહીંયા આ બારા સગાવાલા, આ સંબંધી, અર્જુન મોહિત થઈ ગયો. એટલે અર્જુનને જ્ઞાન આપ્યું કે અર્જુનને માધ્યમ બનાવીને સંસારના જીવનને થોડુંક તો જ્ઞાન આવશે, પણ એવું છે કે કથામાં તો બધાય આવે, 100-150 જણા આવે, પણ એમાંથી ખાલી 5 જણાને જ ઉતરે. 100 જણા આવે એમાં 5 જણાને ઉતરે. 95 ને તો ધૃતરાષ્ટ્ર જેવી જ બુદ્ધિ થઈ જાય. ધૃતરાષ્ટ્ર મહારાજે ભગવદ્ ગીતા સાંભળી, સંજય નતું કીધું, આખી ભગવદ્ ગીતા ધૃતરાષ્ટ્ર મહારાજને સંભળાવી, પણ ધૃતરાષ્ટ્ર મહારાજ કઈ ઉતાર્યું નહીં ઉતાર્યું. સામે ભગવાન ઉભા છે, ભગવાનની વાણી સંભળાય છે, પણ તોય ધૃતરાષ્ટ્ર મહારાજે સ્વીકાર ન કર્યો. અર્જુને પણ ભગવદ્ ગીતા સાંભળી, આખી ભગવદ્ ગીતા. અર્જુને શું કીધું? કરીશ્ય વચનમ તવ. તમે જે આ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો છે ને શરીર અને આત્માનો, હું એ કરીશ અવશ્ય. જ્યારે આવું કીધું એટલે ભગવાને અંદરથી શંખ ઉપાડ્યો. શું નામ છે શંખનું? હા, અમને ખબર છે કે અમારી ગાડીનું શું નામ છે, સ્વિફ્ટ છે કે વેગેનાર છે, શું છે અમને ખબર છે કે અમારી કારનું નામ શું છે. ભગવાનના શંખનું નામ અમને શું ખબર? એ તો તમને ખબર હોય, તમે જ કહી દો ને. પહેલા અધ્યાયના 14 કે 15 નંબરનો શ્લોક છે, એમાં પંચજન્ય ઋષિકેશો, પંચજન્ય શંખ છે ભગવાનનું, જે શંખ ચૂડ જે રાક્ષસ હતો ને એની પાસેથી લાવ્યો હતો. ક્યારે લાવ્યો હતો? ક્યારે લાવ્યો હતો? પણ એનું બાનું શું હતું? કયા બાને ગયા હતા ભગવાન? કયા બાને ગયા હતા? કઈ ઉંમરમાં ગયા હતા? શું કારણ હતું? ભગવાન સાંદિપની મુનિના આશ્રમમાં ભણવા ગયા હતા. સુદામા, કૃષ્ણ, બલરામ આ બધા ગયા હતા ભણવા. સાંદિપની મુનિનો આશ્રમ ક્યાં આવ્યો એ નથી ખબર. અમારું ઘર ક્યાં આવ્યું, અમારે ખેતર ક્યાં આવ્યું, બધું અમને ખબર છે કે હાઈવે બાજુ છે કે આ બાજુ છે. બધું ઉજ્જૈન, અત્યારે વર્તમાનમાં જે એમપી જે ઉજ્જૈન છે ને, ઉજ્જૈનમાં ભગવાન શ્રી કૃષ્ણ સાંદિપની મુનિનો આશ્રમ આજે પણ છે. ઉજ્જૈનમાં ભણવા ગયા હતા એમપીમાં. ઉજ્જૈનમાં જ્યારે ગયા સાંદિપની મુનિના આશ્રમમાં, ત્યારે સાંદિપની મુનિએ આખી જે વિદ્યા છે, ભગવાનને કાંઈ ભણવાની જરૂર નથી, પણ તો એ 64 દિવસમાં 64 કળા નિપુણ થઈ ગયા. ભગવાન જગતના જીવોને શીખવાડે છે, ગમે જેટલું જ્ઞાન ભલે ને કેમ ન હોય, પણ ગુરુ તો બનાવવા જ પડે. ભગવાને ગુરુ ન બનાવ્યા? ભગવાન રામે બનાવ્યા, કૃષ્ણએ બનાવ્યા, બધાએ ગુરુ બનાવ્યા. વેદ વ્યાસજી 17મો અવતાર છે, 24 અવતારમાં 17 નંબરનો અવતાર વેદવ્યાસજીનો આવે છે. 24 અવતારનું વર્ણન જ્યારે ભાગવતમાં આવે છે, પહેલા સ્કંદના 3 અધ્યાયમાં આવે છે. ભગવાનના 24 અવતારોનું વર્ણન સુખદેવ ગોસ્વામી કરે છે, એમાં 17મો અવતાર વેદવ્યાસજીનો છે. વેદવ્યાસજી કોણ છે? ભગવાનનો અવતાર છે. તો એ વેદવ્યાસજીએ ગુરુ કોને બનાવ્યા? નારદ મુનિને. એ નારદ મુનિ પણ ભગવાનનો જ અવતાર છે, 3 નંબરનો. તમે વાંચજો ભાગવત, તો 24 અવતારમાં 3જો અવતાર નારદ મુનિનો છે. હવે એક ભગવાન બીજા ભગવાન, વેદવ્યાસજી પણ ભગવાન છે 17 નંબરના અને ઓલા 3 નંબરના. તો એ વેદવ્યાસજીએ નારદ મુનિને ગુરુ બનાવ્યા, અને નારદ મુનિએ પણ ગુરુ બનાવ્યા છે, એવું નથી. નારદ મુનિએ પણ ગુરુ બનાવ્યા છે. જેણે જેણે ગુરુ બનાવ્યા છે એને ભગવાન મળ્યા છે. ઝાડ વિના પાન નહીં, ગુરુ વિના ચોપડીઓ તો ઘરે છે ઘણીએ, તોય ચોપડીઓ ઘણે ઘરે બેસીને ભણાવો ને, કેમ સ્કૂલમાં મોકલો છો, ટ્યુશનમાં મોકલો છો? એક સાધારણ ભણતર ભણવા માટે છોકરાઓને સ્કૂલમાં મોકલે છે ગુરુની પાસે, ટીચર પાસે પૈસા ભરીને મોકલીએ છે. બોલો તમે કયો કેટલા પૈસા જોવે છે? 1000, 1500, 2000 દેવા તૈયાર છીએ, અમારા છોકરાને ભણાવો. તો એક ભૌતિક ભણતર માટે ગુરુની જરૂર છે, તો આધ્યાત્મિક માટે નહીં હોય, એમને મળશે? એટલે ગુરુની જરૂર છે. ભગવાન શ્રી કૃષ્ણ શાંતિપદી મુનિના આશ્રમમાં ભણવા ગયા, અને જ્યારે પૂર્ણ થઈ ગયું ભણતર, તો ગુરુ દક્ષિણા તો દેવી જ હોય ને, એમને તો ભણાય નહીં. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ગુરુજી બોલો શું જોવે છે દક્ષિણામાં? ત્યારે એમની પત્ની શાંતિપદી મુનિની પત્ની કીધું કે આ મનમાં વિચાર કરે છે કે આ સાક્ષાત અખિલ બ્રહ્માંડના સ્વામી છે, ઈશ્વર છે. તો આપણો જે મરેલો પુત્ર જે સમુદ્રમાં તણાઈ મરી ગયો હતો ને, એને કયો પાછો લેતા આવો? મરેલા છોકરાને પાછો લાવ્યા હતા સમુદ્રમાં, એટલા માટે ગયા હતા. અને પંચજન્ય શંખ લાવ્યો, અને પંચજન્ય શંખે લાવ્યો, અને ઓલા છોકરાને ઈ તો કે સમુદ્રમાં મારા અઢળક જીવો રહે છે, કે મરીને ક્યાં ગયો? એની ગતિ પ્રમાણે નરકમાં ગયો. નરકમાં જઈને યમરાજજીને કીધું કે ભાઈ લાવી દો, કે શું ગુરુ પુત્ર, તરત જ આપી દીધો, અને શાંતિપની મુનિના આશ્રમમાં જઈને આપી દીધો. શંખ ઉપરથી ક્યાં ક્યાં કથા ગઈ, આ તો યાદ દેવડાવું જોવે, નકા આપણને તો બસ એ જ યાદ આવે આપણું બેંક બેલેન્સ, કે કયા બેંકમાં ખાતું ચાલે છે, ગાડીઓ કેવી છે, ઘરમાં કલર કેવો છે, લાડીઓ પેટીમાં કેટલું ભરીને લાવશે, એ બધું આપણને ખબર હોય. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. તો શરીર અને આત્માનું અંતર આ જાણવું જોઈએ. શરીર નશ્વર છે, આત્મા અજ અમર છે. લગભગ 1.5 કલાકનું પ્રવચન આની ઉપર થઈ ગયું. પ્રહલાદ મહારાજ પણ એ જ ઉપદેશ આપે છે અસુર બાળકોને, કે ગમે જેટલા કરોડપતિ થઈ જઈએ કે અરબપતિ બની જઈએ, એ રોડપતિ હશે તો એ 2 રોટલી જ ખાવાનો છે, અને કરોડપતિ હશે તો એ 2 રોટલી જ ખાશે. ત્યારે કે છે, કથમ પ્રિયાયા અનુકંપિતાયા, જે કાલનો શ્લોક આપણે જે અધૂરો મૂક્યો હતો એ શ્લોક પર આજે હવે આગળ વધીએ. કથમ પ્રિયાયા અનુકંપિતાયા સંગમ રહસ્ય મૃચિરસ્ય મંત્રાન સુયત સુચ સ્નેહ સીત શિશુનામ કલાક્ષરાણામ અનુરક્ત ચિત્ત. કે છે કે જ્યારે પત્ની ઘરે આવશે, તમે કહો હું મોટા થઈને ભજન કરશું, પત્ની જ્યારે ઘરે આવશે ત્યારે કેવી રીતે ભગવાનનું ભજન કરશો? નવી નવી પત્ની જ્યારે ઘરે આવે તો કેવી રીતે ભજન કરશો? કે છે, ગૃહસ્થ જીવનની અંદર આખું જીવન જીવ્યો છે વ્યક્તિ, ગૃહસ્થ જીવનમાં આખું જીવન જીવ્યો છે, અને પત્નીનું અને છોકરાઓનું જે સુખ ન ભોગવી શક્યો હોય ને, તો એનું ગૃહસ્થ જીવન બેકાર છે. અમારા ગુરુ મહારાજ પરમ પૂજ્ય રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ જ્યારે પણ ગૃહસ્થ જીવનની કથા કે વાર્તા આવે તો ચોખ્ખું કહે છે કે ગૃહસ્થ જીવન જો જેણે સ્વીકાર કર્યો છે અને એમાં પત્નીનું સુખ અને દીકરાનું સુખ, પત્ની જ્યારે રિસાઈ જાય કે પતિ જ્યારે રિસાઈ જાય અને એને મનાવવાનું જે સુખ છે એ અદ્ભુત છે. ગુરુ મહારાજ સંન્યાસી છે પણ ગૃહસ્થ જીવન વિશે બહુ સુંદર ઉપદેશ આપે છે. બહુ સુંદર કહે છે કે જ્યારે પત્ની રિસાઈ જાય અને એને મનાવવાનું જે સુખ છે, દીકરાઓ નાના નાના દીકરાઓ જ્યારે કાલી કાલી ભાષામાં તોતડી ભાષા બોલે ને તો આપણને કેટલું સુખ મળે. દીકરા બોલ, તું એક એક શબ્દ બ્રહ્મ સ્તુતિ, બ્રહ્મ સ્તુતિની સમાન મને લાગે છે કે વેદોની સ્તુતિ છે. દીકરા તું બોલ, હે દીકરા, હે બેટા, એ બોલ, તું બોલ, ક્યાં ગયો તો બેટા, કોના ઘરે, શું ખાધું તું, એ તો બોલે ને. પપ્પા એવા થઈ જાય, મમ્મી એવી થઈ જાય, એવી રીતના જ બોલે ને. મમ્મી ને પપ્પા ને દાદા ને દાદી જે ઘરમાં હોય બધા, એ નાનો છોકરો જેમ બોલતો હોય ને એમ જ બોલે. એ ચ ને છ બોલે, છ ને ત બોલે, અલગ અલગ શબ્દમાં બોલે, આપણને એ સારું લાગે. પછી મોટો થઈ ગયો બોલે તો અમારે એક હતો કે નિશાળમાં કઢી અને ખીચડી બનાવી હતી તો આખી ડુંગળી હતી અંદર કઢીમાં, એ કે કઢીમાં ઊંદડી પડી ગઈ. કોઈએ કઢી ખાધી? પછી જોયું તો આખી ડુંગળી હતી, એટલે પેલો તોતળું બોલતો હતો. ઊંદડી પડી ગઈ, ડુંગળી જગ્યા ઊંદડી થઈ ગઈ. બોલો આખા ગામના નિશાળિયા છોકરા કોઈએ કઈ ખાધું નહીં. અને આજે ઈ જ બોલે છે, એ બોલે એને કે ડુંગળી બોલ, એ ઊંદડી ઊંદડી. આવી દશા છે, કાલી કાલી ભાષા. જ્યારે નાનું બાળક હોય તો બોલે ચાલે, મોટા થાય પછી ડેન્જર છે. મોટા થઈને બોલે હરખું બોલો, હવે ડોહા થઈ ગયા, ગડ્ડા થઈ ગયા, હવે હરખું બોલો. નાક બોલાવતા હોય, હોઠ પકડતા હોય. તો ગૃહસ્થ જીવનમાં સુખ છે કે જ્યારે પત્ની રિસાઈ જાય અને એને મનાવે, જ્યારે નાના નાના બાળકોની કાલી કાલી ભાષા. તો કે છે એ સમયે ક્યાં ભગવાન યાદ આવવાના છે, અને ગૃહસ્થ જીવનમાં આ જ સુખ છે. અને કોક એમ કે ને કે અમારે ક્યારે ઝઘડો થતો નથી, તો એ ઘર સંસારમાં કે પત્નીમાં કઈક શું કહેવાય, મનમાં કઈક ચાલી રહ્યું છે. જે ઘરમાં 15 દિવસે મહિને તોહડું ને વાટકા ખખડે નહીં, સમજી લેવું કે દાળમાં કાળું પાકું છે, અને ખખડે તો કે બરોબર ચાલે છે. ઘર સંસાર બરોબર ચાલી રહ્યો છે, જેને ખખડે છે એને નથી ખખડતા, તો કઈક દાળમાં કાળું છે, કાં તો પતિમાં તો કાંક પત્નીમાં. એટલે ખખડવા જોવે, મહિનામાં એક વાર ખખડવા જ જોવે. આ નિયમ છે, તમે જુઓ ઘર સંસાર ની અંદર આ જ છે સુખ દુઃખ. અને આવી રીતે જાય, એટલા માટે ક્યારેક નરમ રહેવું, ક્યારેક ગરમ રહેવું, ક્યારેક પત્ની ગરમ થઈ જાય, ક્યારેક ઠંડા પડી જવું, અને ક્યારેક પત્ની ઠંડી પડી જાય, ક્યારેક ગરમે થઈ જાય, ક્યારેક નરમ ગરમ રહેવું પડે ગૃહસ્થ. પણ પાછા બંને સાથે ચાલવું જોવે, બંને સાથે. તમે જુઓ, ઘણી વખત જુઓ, હું તો છૂટાછેડા લઈ લઈશ, હું તો આમ કરી નાખીશ, અને તમે જુઓ બે એક થાળીમાં ખાતા હોય સાંજ પડે, એટલે બોલો પતિદેવ ખબર આવે કે લે ખા, સવારે જે બધું થયું ભૂલી જા, સવારનું જે બધું આપણે ઝઘડા થયા બધું ભૂલી જા, અને ભૂલી જાય પાછા. મુએ મજાક જ કરતી હતી, બોલો કે મુએ મજાક કરતી, એટલે નરમ ગરમ રહીએ પણ સરખા ચાલવું. પછી એક ટ્રેક્ટર નું ટાયર હોય અને એક સ્કૂટર નું ટાયર હોય તો કોઈ મેળ આવવાનો છે? એટલે બંને ટાયર હરખા, એ ગાડી હરખી હેડે. એક ટ્રેક્ટર નું ટાયર હોય અને એક સ્કૂટર નું ટાયર તો ક્યાંક, એટલે હંમેશા નરમ ગરમ, ક્યારેક સરખા, એવી રીતે રહેવું જોઈએ. અને આ ગૃહસ્થ જીવનમાં તમે જુઓ કે તમારા ગુરુ મહારાજ એક કથા કરતા કે પત્ની જ્યારે નવી નવી જ્યારે ઘરે આવે ને તો પતિ બોલે અને પત્ની સાંભળ્યા રાખે, કારણ કે એને ઘરમાં બધું રિસર્ચ કરવાનું કે નણંદ કેવી છે, ભાભી કેવી છે, દિયર કેવા છે, સાસુ કેવા, બધું રિસર્ચ કરે આખા ઘરમાં. એટલે પહેલું વર્ષ છે ને પતિ બોલે અને પત્ની સાંભળે, અને પછી બીજું વર્ષ ઊંધું થઈ જાય, પત્ની બોલે અને પતિ સાંભળે. આવી રીતે બે વર્ષ ચાલે, પછી ત્રીજા વર્ષે બે જણા બોલે, પતિ ને પત્ની બે જણા બોલે, આજુબાજુ વાળા સાંભળે. હું એનો કડા કૂટો રોજનો ચાલુ જ હોય, રોજનો ચાલુ હોય કડા કૂટો. તો ગૃહસ્થ જીવનમાં આ એક સુખ છે, બાકી બીજું કોઈ સુખ નથી, અને થોડોક ટાઈમ જ છે પાછું. તમે પછી જુઓ જેમ જેમ આગળ થાય ને જૂના ફર્નિચર, પછી તમે જુઓ એનું જીવન કેવું હોય. તમે જુઓ ઘરે કમાઈને લાવે ને, ઘરે જયારે પતિદેવ કમાઈને લાવે ને, એટલે પતિદેવનું, પતિદેવ જે કે ને એ બધું સાંભળે, અને પછી રિટાયર થઈ જાય ને, કામ ધંધો ન મળે ને, રિટાયર થઈ ગયા હોય અને પછી એ બોલે ને, તમે ચૂપ બેહો, તમે છાના રહો, દીકરા તું બોલ, બેટા તું બોલ, તારી વાણી સારી છે, કારણ કે તું મહિને 50,000 રૂપિયા ઓલી બંધ થઈ ગઈ કમાણી હવે. એટલે તમે જો બધાને ઘરમાં જો જવાન હોય 40-45 વર્ષ જ્યાં સુધી કમાય ને ત્યાં સુધી ઘરમાં બધા લોકો બોલાવે, વ્યવસ્થિત જમવાનું આપે, અને કમાવાનું બંધ થઈ જાય ને, તમે છાના માના બેહો ખુરશી પર, બોલો મત. બાપ બાપાને કહી દે, માને હોય કોઈ બી ને, દીકરો નથી કહેતા. જ્યારે ઘરમાં બધું હોય એટલે પરફેક્ટ ચાલે, પણ જ્યારે માતા પિતા કમાવાનું બંધ કરી દે ને, હવે તો બહુ જ છે. આ તો તમારે બોલવાનું નહીં, કોઈ બી અમારા મિત્ર આવે ને તમારી વચ્ચે બોલવાનું નહીં એક શબ્દે. એ માતા ને પિતાને કેટલું દુઃખ લાગે કે બોલતા મેં શીખવાડ્યા, બોલતા તો ના આવડતું, મેં જ શીખવાડ્યા હતા, અને તું મને કે તું બંધ થઈ જા, એટલે એ પિતાને માતાને કેટલું દુઃખ લાગે. એવા કઠોર વચન આપણને જો કોઈ બોલે તો આપણને કેટલું દુઃખ લાગે છે. એટલા માટે સત્સંગમાંથી આપણને એક ઘરેણું મળે છે, રોજ અલગ અલગ ઘરેણા મળે મફતમાં, અને એ ઘરેણા એવા છે કે આપણું આખું જીવન બદલી શકે છે. પણ એ ઘરેણા જેને લેવા હોય લઈ જાય, અને જેને એ મૂકવા કલાક સાંભળે કે ના ના ઘરેણા સારા છે. અમુક ખરીદી કરવા જતા હોય, તમે જુઓ બધું ખરીદી કરે, આમ જોવે ખરે બહુ સારું છે, પણ મૂકીને આવતા રહે, પણ ઘરે લઈને આવે તો એ શોભા બને ને. એવી જ રીતે સત્સંગમાં આવે અને સાંભળે કલાક દોઢ કલાક બે કલાક, ના ના બહુ સારું છે, બહુ સુંદર હસાડે છે, રમત ગમત કરે, કથાય કરે, બહુ સારું છે, પણ પછી એ ઘરેણા અહીંયા મૂકીને જાય, અહીંયા બધું જે હોય પડ્યું હોય, અને અમુક 2-4-5 જણા હોય બુદ્ધિશાળી હોય તો એ ઘરેણાને ઘરે લઈ જાય, અને એ આખો દિવસ જ્યારે સૂવે ને રાતે તો એ આજે આખી રાત ચિંતન કરે ઊંઘમાં કે આજે મેં કથામાં આ સાંભળ્યું, આ કથામાંથી મને આ વસ્તુ બહુ સારી લાગી, કે મારે મારા જીવનમાં આ વસ્તુ ઉતારવાની છે, મારામાં આ કમી છે. રોજ રાતે જ્યારે ઊંઘીએ ને ત્યારે આપણા દોષ જોવાના, પણ બધા લોકો શું જોવે, હા મારામાં કેટલા સારા ગુણ છે, ઊંઘમાં ઊંઘમાં જોવે, આંખો બંધ કરીને એ જ જોવે, હું કેટલો સારો, મારી પાસે આટલા બધા પૈસા છે, આ છે, ઓલું છે. ક્યારે કોઈ એમ વિચાર નથી કે મારામાં કેટલા અવગુણ છે, એને દૂર કેવી રીતે કરવા, આજે સત્સંગમાંથી મેં આજે સાંભળ્યું તો ઘણું બધું શીખવાની જરૂર છે. પુત્રાન સ્મરંતામ દુહિતૃ હૃદયા ભાતૃલ સ્વસુલવા પિતરોચ દીનો. અને ધીરે ધીરે એ દીકરામાં સંતાનમાં એટલો સ્નેહ આવશે કે તમે દીકરાની માટે કેટલું બધું ધન કમાવશો, કારણ કે દીકરાને ભણાવવો હોય એટલે પૈસો તો કમાવવો પડશે. અને દીકરામાંથી જ્યારે સ્નેહ છૂટી જશે ત્યારે એ સ્નેહ છે ને માતા પિતામાં લાગશે, કારણ કે માતા પિતાએ મોટા કર્યા હોય તો દીકરાનું કર્તવ્ય નથી બનતું કે ગળપણમાં માતા પિતાની સેવા કરવી. તમે કહો છો કે હું મોટો થઈને ભજન કરીશ તો પછી તો છોકરાઓ મોટા થઈ જશે, છોકરાઓની સેવા થઈ ગઈ એટલે મમ્મી પપ્પા ઘરડા થઈ ગયા, ખાટલે બેસી ગયા, તો એની સેવા કરવી પડશે. પણ છોકરાઓની કરે, માતા પિતાની કોઈ કરતો કોક જ હોય, ટકાવારી ભાગ્યશાળી હોય કોક કે કોક કરે છે, બાકી આવા ઘોર કળિયુગમાં કોઈ કરતું નથી. ખાવાની ક્યાં વાત કરો છો, સેવા અને ખાવાની ક્યાં વાત કરો, એ શું કરે છે, દવા કઈ ગળે છે એને ખબર નથી. માતા પિતાનો વાંક છે અને દીકરાઓનો વાંક છે, અને ઘોર કળિયુગનો. માતા પિતાએ સંસ્કારનો આપ્યા ભક્તિના, અને દીકરાઓએ સંસ્કાર ક્યાંય લીધા નહીં. અને બીજો કળિયુગનો એટલો પ્રેશર, દબાણ પડે છે ને. કળિયુગની અંદર એક જ દોષ છે કે બધાને બગાડવા. આ કળિયુગ એટલા માટે કળિયુગ કહેવામાં આવ્યો છે કે દિવસે દિવસે જીવાત્મા બગડે છે. કોઈ સુધર્યો છે પોતાની બુદ્ધિથી? એ તો અહીંયા જે વસ્તુ સંસ્કાર મળે છે ને એ ભગવાનના ધામના મળે છે, એટલે આપણને 100% માંથી 1% ઉતરે છે કે લાવ થોડુંક તો સુધરું, હાવ થર્ડ ક્લાસ છે એના કરતા થોડું ઘણું તો સુધરું, વાણી થોડીક સુધારું, વિચાર સુધારું, થોડુંક ભગવાનનું નામ લઉં. રોજ ન ખાતા હોય ભગવાનને ધરાવીને પણ ક્યારેક અઠવાડિયે તો ખાવું. તો ધીરે ધીરે એ એક માળા કરે, બે માળા કરે, અઠવાડિયે ધરાવીને ખાય, ભગવાનને અર્પણ કરીને ખાય, ક્યારેક ક્યારેક એકાદશી વ્રતનું પાલન કરે, ક્યારેક મહિનામાં એકવાર મંદિરે આવે કે સત્સંગમાં આવે, તો એની બુદ્ધિ પ્યોરિફાય, શુદ્ધ થાય છે. તો કે જે ઘરડા થઈને તમે કહો કે હું મોટો થઈને ભજન કરીશ, તો જેટલા મોટા થશું જેટલું આગળ વધે એટલા જિમ્મેદારી વધતી જાય છે. વૃત્તિશ્ચ કુલ્યા પશુભૃત્ય વર્ગાન. અને જેમ જેમ તમે આગળ વધશો એમ ધંધો મોટો કરવો પડશે, બિઝનેસ, કારણ કે પરિવારમાં મેમ્બરો વધે એટલે ધંધો બિઝનેસ મોટો કરવો પડે ને. બધા લોકોની પાસે ધારો કે નાના ઘર હોય રો હાઉસના, તો દરેક જણ એમ જ વિચાર કરે છે કે હું આમાંથી બંગલામાં રહેવા જાઉં. દરેક વ્યક્તિ એમ જ વિચાર કરે ને કે હવે આ ઘર જૂનું થઈ ગયું છે, આ વેચી આના 20 લાખ આવે તો મારે 40 લાખનું બીજું મકાન લેવું છે. તો 20 લાખ ક્યાંથી લાવશે? એના માટે બિઝનેસ કરવો પડશે ને. તો કે છે વૃત્તિશ્ચ, એ ધંધો, એ ધંધામાં જ આસક્તિ રાખશે. ભગવાનના ધામમાં જવું છે, મારે બિઝનેસનું શું થશે, દિવાળીમાં રજાઓ મળશે એટલે કામ ધંધો ખોટી કરાય. આત્માનું કલ્યાણ, ભલે આત્મા અધોગતિમાં જતો રહેતો પણ શરીરનું કલ્યાણ પહેલું. એ નશ્વર છે ભલે, ચાલશે, પણ શરીરનું પહેલું કલ્યાણ. એટલે ધંધો ન બગડવો જોઈએ. બીમાર થઈ જાય તો ત્યારે મહિનો લોક હશે, 1 મહિનો તાળવું હશે કારખાનામાં, ફેક્ટરીમાં, મિલમાં, દુકાનમાં. કોલેરા થઈ ગયો હોય કે 1 મહિનોનું ફ્રેક્ચર થઈ ગયું હોય તો શું કરે છે, રજા રાખવી પડે છે ને. એ શરીર માટે બધું કરવા તૈયાર છે પણ આત્માના કલ્યાણ માટે નથી. વૃત્તિશ્ચ અને કુલ્યા, ઘણા લોકોની ઈચ્છા છે કે હું ભગવાનનું ભજન કરું, માળા કરું. ગુરુજી મને માળા તો આપો પણ મને શરમ આવે છે. સમાજવાળા શું કહેશે, જો ભગત બની ગયા, ગળામાં તુલસીની માળા પહેરી લીધી, લાંબા લાંબા ગાજર જેવા તિલક કરે છે, નાના કરતા હોય શું વાંધો છે, અહીંયા સુધી નાક સુધી અડાડીને રાખે. હું તિલક કરીને ગયો તો એક પહેલો વહેલો ગામમાં ભમરી કઈ, આ લેપ શેનો કર્યો આટલો બધો, નાના કીધું ચાંદલો કર્યો, પણ ચાંદલો આટલો મોટો હોય પણ આની કઈ સીમા હોય કે આટલી બધી આટલો મોટો. અને પછી માળા કરતો હતો બેઠો બેઠો. તો ઓલા છોકરા આયા કે આ શું છે? એટલે બીજો છોકરો કે ઉંદરડા પકડવાનું છે. સત્ય ઘટના હું પહેલો મારા ગામમાં ગયો અને તિલક કરીને ગયો. મને તો કઈ શરમ બાદ જે દિવસે મેં નિશ્ચય જ કરી લીધો કે હવે આપણે ભગવાનનું ભજન એક વખત તિલક કર્યો અને ગળામાં કંઠી ધારણ કરી અને માળા કરવી એટલે કરવી. ક્યાંય પણ જવું હોય, લગ્નમાં જવું હોય, કોઈ પણ જગ્યાએ જવું હોય, માળા કરતા હતા. તો એક જણા છોકરાએ પૂછ્યું કે શું છે? હું આજે જવાબ આપતો હતો એટલા બીજો છોકરો કે ઉંદરડા પકડવાનું હશે એવું લાગે છે. તો કે છે કુળ સમાજ શું કે છે? 100 ગ્રામ ની માળા છે. આ માળા કેટલી છે? 100 ગ્રામ ની માળા છે. પણ આ માળા કરતા કરતા, આ જપ માળા કરતા કરતા, અહીંયાથી બેચરપુરામાં કોકને કહીએ કે ચાલો બેન કોણ તૈયાર છે, કોણ વિરલો છે, 100 ગ્રામ ની માળા કરતા કરતા બેચરપુરાથી લઈને હાઈવે થી આકેસન રોડ થી અહીંયા ફરીને આવવાનું છે. બોલો કોણ તૈયાર છે? ગુરુજી તમે કહેતા હોય ને તો 50 કિલો ની બોરી ઉપાડીને 2 ચક્કર મારું. પણ માળા શરમ આવે, સમાજ પરિવારના લોકો શું કહેશે, શરમ આવે છે. ભક્તિ કરતા શરમ આવે છે. લોકોને દારૂ પીતા કોઈને શરમ આવતી? સ્ત્રીઓને જો છોકરા છોકરીઓને ખોટા કાર્ય કરવામાં શરમ નથી આવતી? ઘરમાં બધા માવા ખાય છે એ સારું કામ છે, પણ કોઈને શરમ નથી આવતી. સિગરેટ પીવામાં સસરા હોય, એક સાસુ હોય, એક મોટા હોય, મોટો ભાઈ હોય, ઘરમાં નાના નાના છોકરા હોય, શું અસર પડે? સિગરેટ પીવામાં શરમ આવતી, માવા ખાવામાં શરમ નથી આવતી, પણ માળા કરવામાં એને શરમ આવે છે. તિલક કરવામાં ભગવાનનો આ ગોપી ચંદન છે, આ તિલક કરવામાં એને શરમ આવે છે, માળા કરવામાં એને જોર આવે છે, અને ગળામાં તુલસી હાય હાય તુલસી માળા પહેરાય, કોક પહેરે તો કઢાવી નાખે. એને આટલી ફીટ ટૂંપો આવે. અમારો દીકરો ગયો હશે ભણ્યા ને આટલી બધી ટૂંપો ચમ દેવડાવે છે, બધો ભલે રહી આમાં જ રહેશે. અમારા કુળ સમાજમાં તો વર્ષોથી આ જ જપતા આવ્યા છે અને આનું જ પિતૃનું જ ભજન કરે છે. તો એ તો ગાંડા હતા, તો આપણે એમ કરવાનું? વેદોમાં શું લખ્યું છે એ જોવાનું. બુદ્ધિમાની ભગવાને બુદ્ધિ આપી છે કે ભજન કોનું કરવું. બધા લોકો કહે છે કે પત્નીને આમ કરીને આખીને પતિને છોકરાઓને ભાણી, આ તો બધા ગાંડા થઈ ગયા. હા ગાંડા થઈ ગયા છે, બોલો હવે કાંઈ કેવું છે? હવે કાંઈ કેવું છે? આપણું સંતાન હોય એને કયા માર્ગે લગાડવું? એને ભક્તિના માર્ગે લગાડવું કે અધોગતિમાં લગાડવું? તમારા છોકરા ન કરતા મત કરાવો. મારી આંખો ખુલી ગઈ છે હવે કે મારે મારા દીકરાને ભગવાનની ભક્તિમાં લગાડવાનો છે. એને ભગવાનની ભક્તિ કરાવવાની છે. અને સંસારના જે પણ વ્યવહાર ને નિયમ ને જે બધું એને પણ કરાવો. સંસારમાં ચાલો અને ભક્તિ કરો ભગવાનની. આ બંને વસ્તુ કરશો ને તો ભગવાન જોશે કે વાસ્તવિકમાં કેટલું સહન કરે છે. ગૃહસ્થ જીવન પણ જીવે છે અને ઘરમાં પણ બધાને ભક્તિ કરાવે છે, સમાજને ભક્તિ કરાવે છે અને પોતે ભક્તિ કરે છે અને પોતાનો ઘર પરિવાર એ સંભાળે છે. ભગવાન જોવે છે કેટલું સમર્પણ ને કેટલો ત્યાગથી જીવન જીવે છે, તો ભગવાન એને લઈ લેશે. આપણા જેટલા સંતો ને આચાર્યો આવું જ જીવન જીવ્યું છે. એને પણ 2 આંખ, 1 નાક, 1 મોઢું, 2 કાન ને હાથ પગ હતું અને આપણને ઈ જ છે. એના હૃદયમાં પણ પરમાત્મા ને આત્મા હતા, આપણા હૃદયમાં ઈ જ છે, કોઈ અલગ છે? એને 5 આંગળીઓ અને 2 હાથ, બધું આપણા જેવું જ છે. તો ઈ કરી શકે છે, તો આપણે ભગવાનનું ભજન ન કરી શકીએ? સંસારમાં રહીને આપણે પણ ભગવાનનું ભજન કરી શકીએ છીએ. એટલે કે કુળ અને સમાજ શું કે છે? કુળ અને સમાજ શું કે છે? ભજન કરશું તો એ કેવા વાળા તો કે છે? કૂતરા ને ગધેડા ભોગતા હોય તેને ભોગવા દેવાના હોય. હાથી તમે જુઓ બજારમાં જતો હોય ને, સોસાયટીમાં શેરીમાં કોઈ પણ જગ્યાએ જતો હોય તો કૂતરા ને બિલાડા ને બધા ભસતા ન હોય, બધા ભણે છે. તો હાથી કોઈ પાછું વળીને જોવે છે? આપણે સવારમાં વહેલા વહેલા જઈએ બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે તો શેરીઓના કૂતરા કેવા ભોકે, અને તમે પછી ઉભા રહો અને પછી પાછળથી વાંકા થઈને જોવો અને તમે પછી કૂતરાની જેમ બોહવાનું ચાલુ કરી દો, પછી એ ભસે કે નહીં ભસે? આપણે કૂતરા જેવું થવાય ન થવાય? તો સમાજ પરિવાર ને બધા લોકો ભલે કહેતા, પણ આપણે જીવનમાં શું કરવું છે? આપણા આચાર્યોએ સંતોએ ભવિષ્યમાં અને ભૂતકાળમાં લોકો શું કરી રહ્યા છે એ જોવાનું. કે જેટલા પણ ભૂતકાળમાં જેટલા પણ ભગવાનના ભક્તો થઈ ગયા એને કોનું ભજન કર્યું છે? એને કૃષ્ણનું ભજન કર્યું છે, રામનું ભજન કર્યું છે? તો આપણે પણ એ જ માર્ગે જવું જોઈએ. એમાં તર્ક ન કરવો જોઈએ. તર્કો પ્રતિષ્ઠ સુતિમ વિભિન્ના મતો મુનિર્યસ્ય મતમ ન ભિન્ન. ને આગળ કે છે કે મહાજનો યન ગતસ પંથા. મહાજનોનો અર્થ શું છે? કે આપણા મહાજનો એટલે કે આચાર્યો જે રસ્તે ગયા હોય ને એ રસ્તે આપણે જવું જોઈએ. આપણે આપણા બાપ દાદા જે રીતે કરીએ છીએ આપણે એ રીતે નથી કરતા. એવી જ રીતે સંતો ને આચાર્યો જે પગલે ગયા છે ને એ પગલે આપણે જવું જોઈએ. તો કે આપણો કુળ અને સમાજ શું કે છે? ભજન કરશું તો અસુરોના બાળકો કે છે, ત્યારે કે છે કુળ અને સમાજ પ્રત્યે મત જુઓ. કુળ અને સમાજ આજે તમને અંબાડી ઉપર બેસાડશે, હાથી ઉપર આવો આવો, અને હાથી પર બેસાડશે, વાહ વાહ કરશે. પણ એટલું જાણી લો કે જેટલા લોકો છે ને એ બધા મૂર્ખના અક્કલના બારદાન છે. અંબાડી પર બેસાડશે હાથી ઉપર, પણ પાછળ ગધેડું આવે છે, એ ગધેડા ઉપર બેસાડશે. ક્યારેક તમે જુઓ ક્યારેક સમાજ સારો કે છે અને ક્યારેક ક્યારેક એ જ સમાજ ભોગવી નાખે. આ ગામના લોકો આવા, આ પરિવારના લોકો આવા. 25 વર્ષ પહેલા સારા હતા, કારણ કે સમાજમાં દાન આપતા હતા. દાન બંધ થઈ ગયું, આવવાનો વ્યવહાર બંધ થઈ ગયો, એટલે ખરાબ. અને ભગવાનની સાથે તમે જોઈ લો કે ભગવાનની સાથે આપણો કોઈ સંબંધ નતો, પણ તોય વ્યવહાર ભગવાનનો તમે જુઓ. ભજન નતા કરતા તોય વ્યવહાર કેવો છે, અને અત્યારનો વ્યવહાર તમે જુઓ. પણ જ્યારે પૂર્ણ સમર્પણ ભાવથી જ્યારે ભગવાનનું ભજન કરશું તો ભગવાન આપણી પર હજુ પ્રસન્ન થશે. એટલે એ સમર્પણનો ભાવ લાવવાની જરૂર છે. ત્યજેત કોષા દિવેહ માના કર્માણી લોભાદ વૃત્તિસ્ત તપ્ત કામ. કે છે ત્યજેત કોષ, એક રેશમના કીડાની જેમ આપણે ઘર સંસારમાં ને સમાજમાં એવા ફસાઈ ગયા છીએ કે આમાંથી નીકળવાનો કોઈ રસ્તો મળતો. પ્રહલાદ મહારાજ કહે છે, તમે કયો છો ને, અસુર બાળકોને કહે છે, તમે કયો છો ને કે સમાજ મારી માટે બહુ મહત્વનો છે, પરિવાર બહુ મહત્વનો છે. કે છે ત્યજેત કોષો, એ જ પરિવારમાં એ જ સમાજમાં તમે મરી જશો પણ કોઈ તમારું ભલું પૂછવાય નહીં આવે, કોઈ નહીં પૂછે. ઈ દીકરા દીકરીઓ સંતાન જે પણ છે ને કોઈ અડશે નહીં, ના ના, દૂરથી કેન્સર છે કોઈ સેવા નહીં કરે, નોકરાને રાખશે, 5000 દેવાશે દઈ દેશે. ઈ સ્નેહ નથી, ઈ સ્વાર્થ છે. સ્નેહ હોય ને, સ્નેહ ભલે ને કેન્સર મને થઈ જાતું, મારા માતા પિતા છે. ચેપ લાગતો હોય, ચામડીનો રોગ હોય, કોઈ અડે છે બોલો? એ તો કોક સંસ્કારી વહુ હોય ને તો અડે, ન કે સેન્ડલ વાળી ભલે લાઈ હોય ધોળી, એમડી કરેલી હોય કે ગમે તે કરેલી હોય, એ કાંઈ નહીં કામની. પણ સંસ્કારી હશે ને, ભક્તિભાવ વાળી હશે ને, તો એ તમારું ઘરને ઉજ્જવળ કરશે. ભણેલી ગણી લાવશો ને ઘરને, ન તો ઓલું એ દસ્તાંત આપ્યું હતું કે છોકરી જોવા જાઓ ને ઠંડુ મિરિંડા લાવી, તો સમજી લો કે ઘર અને એ રસોડામાંથી જો ગરમા ગરમ દૂધ મસાલા વાળું બનાવીને લાવે ને તો મહેનતું છે. આ વહુ તરત જ હા પાડી દેવાની, લો 125 રૂપિયો, મોડું ન કરવું. જાણી લેવું આગળ પાછળનું, પણ દૂધ આવે ને મસાલા વાળું તો સમજી લેવું જોઈએ કે આ ઘરને ઉજ્જવળ કરશે. અને કોકા કોલા ને મેરિન્ડા લાવે ને, આ તમારા ગુરુ મહારાજે અમને કીધું હતું. બોલો, વિચાર કરો, અમારા ગુરુ મહારાજ સંન્યાસી છે પણ એની બુદ્ધિ ક્યાં સુધી પહોંચે છે? મહેનત વગરની વસ્તુ લાવે ને એટલે સમજી લેવું જોઈએ કે આ મહેનત વગરની જ છે. આખી જિંદગી મારા છોકરાને ઊંચો, એટલે જેટલા બાકી હોય ને એટલું સગપણ કરવા જાવ ને, એટલે આ નોટ કરવાનું કે ગુરુજી કીધું હતું ને, જોવાનું કે દૂધ લાવે છે કે મેરિંડા લાવે છે. જે જોવા સગપણ કરવા જાય ને પેલા એ જોવાનું આ વસ્તુ. ત્યજેત કોષ દ્રુવિદે દિવેહ માન કર્માણી લોભા વૃત્તિ તપ્ત કામ. હૃદય કેવું છે? આ સમાજ ને આ પરિવારમાં રહીને એટલું બળે છે હૃદય, એટલું બળે છે. તપ્ત કામ પ્રહલાદ મહારાજ કહે છે. હવે એને શું અનુભવ કર્યો છે 5 વર્ષના બાળકને, પણ તોય અનુભવ થઈ ગયો છે એને કે સમાજમાં પરિવારમાં જેટલા લોકો રહે છે ગૃહસ્થ જીવનમાં, બધા તપ્ત કામ, બધાના હૃદય બળી રહ્યા છે. એવા બળી રહ્યા છે કે તમે બાસમતી ચોખા પલાળીને મૂકી દો ને તો 5 મિનિટમાં તૈયાર થઈ જાય ખાવા લાયક, એવું તપ્ત હૃદય થઈ ગયું છે. તપ્ત કામ, તૃષ્ણા સંસારની ઈર્ષ્યા, પૈસો જતો રહ્યો, વહુ કેવું કરતી નથી, દીકરો કેવું કરતો નથી, જમાઈ મારો આવો છે, ઘર પડી ગયું હોય, કઈક ને કઈક નુકસાન થાય, તો આખો દિવસ ને આખું જીવન બળતરા ને બળતરા. નોટમાં લખો, હું તો તમને કહું છું, સવારે જ્યારે તમે ઉઠો ને 5 વાગે નોટમાં લખવાનું ચાલુ કરો કે કેટલું મને દુઃખ મળ્યું અને કેટલું સુખ મળ્યું, અને સાંજે હિસાબ મારો. 99% દુઃખ મળ્યું અને ભૂલે ચૂકે ભૂલથી 1% સુખ મળ્યું. એ કયું? સબ ટીવી, એ સુખ મળ્યું 1/2 કલાકનું શાંતિથી બેઠા બસ, અને એમ થોડું મનોરંજન કર્યું, થોડા દાંડિયા રમી દયા બેન, એટલે આપણને એમ લાગ્યું કે ના ના, એ સુખ થોડુંક મળ્યું મનોરંજન. તપ્ત કામા દરેક વ્યક્તિ બળી રહ્યા છે, કોઈ બાકી નથી. ભગવાન કે આ જગતમાં કોઈ એમ કે ને હું સુખી છું, ક્યારે નથી. ભલે ને રમતા, એને જેને જે કરવું કરતા, એ ગમે જેટલા અમેરિકા જાય, અમેરિકા જઈને કોઈ સુખી નથી, ત્યાં તો વધારે દુઃખી છે. કારણ કે જેટલો પૈસો આવ્યો ને એટલા એની એની સંતાન બધી બગડેલી, 2 બાજુ છોકરીઓ લઈને જાય, 1 નહીં 2 બાજુ, અને ઘરે આવે ને સાંજે એટલે ફૂલ પેક, અને બાપા એવા હોય પાછળ, કારણ કે ત્યાં જઈને બાપા બગડી ગયા, મમ્મીએ બગડી ગઈ હોય. મમ્મીએ અમેરિકામાં લેડીસોય દારૂ પીવે, સિગરેટ પીવે, જુગાર રમે, બધું કરે, કેસીનો કહેવાય ને ક્લબ ત્યાં છે ને, સવારમાં સવાર પછી જે એ લોકો મિનિ કીટી પાર્ટી રાખે, બધા બધાના ઘરે જાય, કીટી પાર્ટી રમે, ત્યાં આગળ છે ને જુગાર રમે. હવે તો ભારતમાં આવું થઈ ગયું છે, ભારતમાં આવી વસ્તુ થઈ ગઈ છે કીટી પાર્ટી. અને હવે ભારતમાં તો ત્યાં તો આ દારૂ પીવા, અહીંયા મેરિન્ડા પીવે, કોકોકોલા ને મેરિન્ડા, અને વેફર લાવે ને પત્તા રમે. મોટા મોટા જે લોખલવાળા લોખંડવાલા કોમ્પ્લેક્સ જે અંધેરીમાં છે, વાલ્કેશ્વરમાં છે, આ બધા લોકો આવી રીતે ટાઈમ પાસ ક્યાં કરવો? તો અમેરિકાનું જીવન તમે જુઓ કે પૈસો જેટલો વધ્યો છે એટલું દુઃખ અને ચિંતા ને ઉપાધિ. તો આપણે બગડ્યા છીએ કે સુધરેલા છીએ? તો કે છે લોભા વૃત્તિ, લોભથી આ બધી વસ્તુ થઈ છે, લોભથી થયું છે. પેલા ઘરમાં ગરમ બાજરીનો રોટલો ખાતા, 1 વાટકી ઘી સમાઈ જાય એટલું ઘી અંદર નાખતા તો એ ચોળી અને કડીને ખાઈ લેતા, અને અત્યારે મઠો ખાવો છે અને બર્ગર ખાવું છે એટલે અને છોકરાઓ શું ખાય? ભેળ ખાય, એટલે એની તાકાત કેવી હોય? મમરા જેવી. અને પેલો ચોખ્ખું ગાયનું દૂધ, દેશી ગાય, જર્સી નહીં હો, એ તો રોગ કરશે, દેશી ગાયનું દૂધ, દેશી ગાયનું ચોખ્ખું ઘી. આજે પણ એવા અમુક ગામડાઓ છે જે ગામડાઓમાં ઓરિજિનલ ઘી મળે છે અને એ લોકો ખાય છે, બહાર વેચતાય નથી, તો એ લોકોનું જીવન, હાઈટ, બોડી અને શક્તિ તમે જુઓ. એક સાથે 100 કિલો ઉપાડવું હોય ને વજન, તો એ લોકો ભારો ઉપાડે, આટલો મોટો ભારો લીલો લસકાનો કે ચાર પૂળાનો, આટલો મોટો ભારો, ને ઈ લસકા બાજરી હોય આટલી લાંબી, તો એ આટલો મોટો ભારો ઉપાડી દે, ને આપણે આટલો ઉપાડવો હોય તો આયોડેક્સ ક્યાં છે, લાવો મૂ, આરામ દિલાય તુરંત, પતિદેવને નોકરી ધંધે લગાડી દે, લે થોડો બુજડજો આરામ. કારણ કે વહુ ના કરે, છોકરો ના કરે, તો પણ ચોળે કોણ, પછી ડોહો બધા હોય. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે રામ. તજુ આંખમાં આંખમાં દવા નાખવી, કોઈને ન કે, વહુ ના કે, કોઈને દવા જોઈએ. હું કોઈ જોવા નથી ગયો કોઈ જગ્યાએ. કોશ દિવેહ માન કર્માણી લોભા વિતૃપ્ત કામા, અને હૃદય બળતું રહે છે, કે છે હૃદય બહુ તપ્ત બળે છે, પણ આ હૃદય બળતરાની ઉપર આવતીકાલે હું પ્રવચન કરીશ કે હૃદયમાં કેવી કેવી બળતરાઓ છે, આદિ દૈવિક, આદિ ભૌતિક અને આદિ આધ્યાત્મિક. ત્રણ પ્રકારના દુઃખ તાપથી આપણે બળી રહ્યા છીએ. આદિ દૈવિકનો અર્થ છે કે દેવતાઓ દ્વારા આપણને દુઃખ મળે છે, 33 કરોડ દેવતાઓ દ્વારા. ઇન્દ્ર દ્વારા શું મળે છે, વધારે વરસાદ ઓછો વરસાદ, આ આદિદૈવિક, આદિદૈવિક. દેવતાઓ દ્વારા ભૂકંપ થાય છે, સુનામી લહેર આવે છે, દુકાળ પડે, અકાળ પડે, આ દેવતાઓ દ્વારા પહેલું દુઃખ આપણને મળે છે. બીજું દુઃખ આદિ ભૌતિક. આદિ ભૌતિકનો અર્થ છે કે સગા સંબંધીઓ, મિત્રો, સગા સ્વજન્યો છે, એના દ્વારા આપણને દુઃખ મળે. જેનું આપણે હિત કરીએ છીએ એ જ આપણી નિંદા એટલે ભંડી. આદિ ભૌતિકમાં આવે છે કે મચ્છરો, નાના નાના જીવજંતુઓ, જીવાતો, એ આપણને દુઃખ આપે છે. અને આદિ આધ્યાત્મિક એટલે આપણા મન દ્વારા આપણને દુઃખ મળે છે. મનમાં ખોટું લાગે છે ને, કેટલું ખોટું લાગે. અને એ કે છે કે સ્વજનો પ્રહર અરી, કે છે કે બાર દેશના લોકો, પાકિસ્તાન વાળો તો એક પિસ્તોલ મારશે ને એટલે મરી જશે, પણ સ્વજન દ્વારા જે કટુ વચન જે બોલેલા છે, કડવા વેણ જે બોલેલા છે ને, એ મરતે જતા, ઓલો તો કદાચ તલવારનો ઘા માર્યો હશે ને તો દવાખાને જઈને રૂજાઈ જશે, બરોબર. ઓલો ઘા છે ને એ દવાખાને જઈને રૂજાઈ જશે મહિનામાં. પણ સ્વજને અરી પ્રહર, પણ સ્વજન લોકો એવા મેણા મારે, એટલું દુઃખ બોલે, એવી નિંદા કરે કે સીધા હૃદયમાં 100 વર્ષે યાદ આવી જાય આપણને. સ્વજરે અરી પ્રહર, સ્વજનોના પ્રહાર એવા છે ને કે મરતે ભૂલાય. તો કે છે આવા દુઃખ અને આવા કામ, આવી ચિંતા ને આવી ઉપાધિમાં આપણે બધા જીવી રહ્યા છીએ, પણ આપણને એના વિશે જરાય દુઃખ થતું નથી, અફસોસ થતો નથી કે આટલું આટલું દુઃખ મને મારા જીવનમાં મળ્યું, પણ તોય મારી જડ બુદ્ધિ એમ ડિસિઝન નથી લઈ શકતી કે સાચું ભજન મારે કોનું કરવું જોઈએ. કેટલી આપણે નથી કહેતા કે કેટલી લોકોના કેટલા આપણે કપડાં ધોયા, કેટલી સેવા કરી, પણ એ સમાજને, પરિવાર, એ સગાવાલાએ શું આપ્યું છે. ગમે જેટલું સારું કર્યું, 2 ટાઈમ જમાડ્યા, ટિફિન ભરી ભરીને આપણે નથી જતા, જેટલા સગાવાલા આવે એટલે ફોન કરી દે આપણને, આ દવાખાને છીએ, આ હોસ્પિટલમાં છીએ, અને સિટીમાં આવે ખરીદી કરવા એટલે સીધા ઘરે જ આવે ને, ફોન કરી દે એટલે જમવાનું બનાવવું પડે, અને એ ગામમાં જઈને નિંદા કરતા હોય. સ્વજને અરી પ્રહર, તોય આપણી આંખો ખુલતી, તોય આપણને હારા લાગે. બોલ, જઈ જ્યારે ગામડે જઈને લે 50 રૂપિયા સેના, તમે નિંદા કરી એના, અમે તમારું આટલું સારું રાખ્યું તમે કેટલી નિંદા કરી એના. આપણને ખબર ન હોય પણ આ તો હું કહું છું એમ કે આપણે એટલા, આપણી બુદ્ધિ એવી છે કે એને જઈને 50 રૂપિયા આપી વ્યવહાર નિભાવીએ ને થોડોક, અને અમુકને ખબર છે તોય બોલો વ્યવહાર નિભાવે, એના વગર મારે નહીં ચાલે. ભલે ને ગાળો બોલે, થૂકે, ગમે તે કરે, અને ઓલો પ્રભુ ભલે ને વાસળી વગાડતો, એની મારે કોઈ જરૂર, ભલે મારું હિત કરતા હોય, ભલે ગમે તે કરતા હોય, બે ટાઈમ જમવાનું આપે છે, બુદ્ધિ આપે છે, શરીર ચલાવે, સમાજ પરિવાર બધું આપે છે, આપણા દીકરાઓને સુખી કર્યા, બધું કર્યું, એને કર્યા છે, આપણે નથી કર્યા એ ભૂલી જજો. આપણે એમ કહીએ ને કે મેં છોકરા મોટા કર્યા, એ હાવ ભૂલી જજો, ખોટી વહેમ છે. એ તો પ્રભુ 9 મહિના કોને ખોરાક આપ્યો હતો, કોને આપ્યો હતો, માએ આપ્યો હતો, માતાએ, લે બેટા ચમચીથી અંદર દૂધ પી, ભગવાને આપ્યો. તો ભગવાન બાર પણ ભગવાન જ પોષણ કરે છે, એ તો નિમિત્ત આપણે ખાલી બન્યા છે કે ના ના મેં મારો દીકરો છે, મેં જન્મ આપ્યો છે, પણ ભગવાન બધું કરે છે. એટલે ભગવાનનું ભજન નિરંતર કરતું રહેવું જોઈએ. અને આવી રીતે પ્રહલાદ મહારાજ, હજી તો ઘણા ઉપદેશો આવશે. આ પ્રહલાદ મહારાજના ઉપદેશો અને એમની કથા છોડવી ગમતી નથી, એટલે એક એક શ્લોકનું રસાસ્વાદન કરવું છે. તો આવતીકાલે આ ત્રણ દુઃખ છે ને, આદિ દૈવિક, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક, એના વિશે ઉપર આપણે ચર્ચા કરીશું. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ કૃષ્ણ.